நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அயதியானம் நமோ வஜ்ராயானம் குருயே சவசாஹ்னம் ஜே ஸ்வரூப சமஜாவினா பாம்யோ துக்ஹனந் சமஜாயுதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். સોલ સાયન્સ ના ક્લાસમાં આપણી ચર્ચા સામાન્ય ગુણ સંબંધી ચાલી રહી છે. આપણો જે વિષય મૂળ વિષય ચાલી રહ્યો છે, ધ મેઇન ટોપિક ઓન વિચ વી આર ડિસ્કસિંગ ઇઝ દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા એટલી બધી માર્મિક છે, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રિન્સિપલ, કારણ કે આના સિવાય તો વિશ્વમાં કંઈ છે જ નહીં. જેટલા પણ ગ્રંથોની રચના થઈ, જેટલા પણ શાસ્ત્રોની રચના થઈ, એ શાસ્ત્રોની રચનાનો આધાર એકમાત્ર આ દ્રવ્ય ગુણ પર્યાય છે. વિશ્વ, દ્રવ્ય, ગુણ અને પર્યાય, આની ચર્ચા આપણે કરી. ગુણોના સમૂહને પહેલા તો આપણે વાત કરી વિશ્વની, એટલે દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. છ દ્રવ્યથી બનેલો આખો જે લોક છે, એ લોક જે છે એ વિશ્વ છે, જેમાં છ દ્રવ્ય રહેલા છે. જાતિ અપેક્ષાએ છ અને સંખ્યા અપેક્ષાએ અનંત. એના પછી આપણે જોયું ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. એટલે કે દ્રવ્ય ખાલી નથી, એના અનંત ગુણોથી સંપન્ન છે. પછી આપણે ગુણની પરિભાષા જોઈ, જે અત્યંત મહત્વપૂર્ણ હતી. ગુણની પરિભાષામાં આપણે શું ચર્ચા જોઈ, કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને એના સંપૂર્ણ અવસ્થામાં રહે એનું નામ ગુણ છે. તો એ ચર્ચા આપણે ગુણની જોઈ. પછી આપણે પર્યાયની વાત કરી કે ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. ડિસ્કનેક્ટ. આપણે ચર્ચા કરતા હતા ગુણની, તો ગુણની ચર્ચામાં શું આવ્યું, કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને એની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં આપણે જોયો હતો ત્યારે ગુણની ચર્ચામાં, કે એક સમજો વાતને, કે બધું છૂટી જશે. શરીર છૂટી જશે જે પ્રાપ્ત છે હમણાં, મનુષ્ય દેહ, ઘર છે, કુટુંબ છે. વાત સમજવાની કોશિશ કરજો શું કહેવા માંગુ છું. પરિવાર છે, રૂપિયા છે, ધન દોલત, ગાડી બંગલા, નોકર ચાકર, કર્મના ઉદયમાં પ્રાપ્ત બધી સામગ્રી, એ બધું છૂટી જશે. પરંતુ ગુણ દ્રવ્યમાં જે રહેલા છે એવા છે કે જે દ્રવ્યનો ક્યારે પણ સાથ નથી છોડતા. ગુણ ત્રિકાળ રહે છે. ગુણ દ્રવ્યના, આપણે કહીએ ને સાદી ભાષામાં સમજવા માટે, કે ગુણ દ્રવ્યના સાચા સાથી છે. ગુણ દ્રવ્યના અવયવ છે, અંગ છે, અંશ છે, જે અનાદિ અનંત રહે છે. જેવી રીતના આપણે કહીએ કે જ્ઞાન ગુણ છે આત્માનો, વિશેષ ગુણની આપણે ચર્ચા કરશું, સામાન્ય ગુણ વિશેષ ગુણની આપણે ચર્ચા પ્રારંભ કરી છે ને, તો જ્ઞાન ગુણ છે. હવે મને કઈ અવસ્થા એવી છે કે કયો સમય એવો છે કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ ન હોય અને જાણવા નામનું કાર્ય ન હોય? કે જાણવું 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 હર સમય થઈ રહ્યું છે, કારણ કે જ્ઞાન જે ગુણ છે એ ગુણ ત્રિકાળ છે અને એ દ્રવ્ય ત્રિકાળ છે. હવે એક વાત અજીન સમજવામાં, આપણે ચર્ચા ગુણની કરી રહ્યા છીએ કારણ કે આપણો વિષય હવે ગુણનો ચાલુ છે. આપણો વિષય સામાન્ય ગુણ, વિશેષ ગુણ, ગુણના ભેદ પ્રભેદ, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ આચાર્ય દેવ સમજાવે છે કે પ્રગટ પર્યાય છે. પ્રગટ છે ને, જે આપણને દેખાય છે એ બધું પર્યાય દેખાય છે. અને એ પર્યાય જેવી રીતના આ રૂમાલ છે, બરાબર છે? હવે આ રૂમાલ સોફ્ટ છે, સ્પર્શ આનો સોફ્ટ છે. આનો કલર પિંક કલર છે, વ્હાઈટ કલર છે, જે પણ સમજાય છે. તો એ જે કલર છે વ્હાઈટ સફેદ, એનો જે નરમાશ સોફ્ટનેસ, તો આ પર્યાય છે. અને આ પર્યાય ઉપરથી આપણે ગુણ અને દ્રવ્યનું અનુમાન કરીએ છીએ. કે આ જે સ્પર્શ રસ ગંધ વર્ણ નામના ગુણ જેમાં છે અને એની જે આ સોફ્ટનેસ કે સફેદ કલર કે એનો ગંધ કે જે પણ એની પર્યાય દેખાય છે એ પર્યાયના માધ્યમથી આપણે ગુણ અને ગુણોના માધ્યમથી આપણે દ્રવ્યનું અનુમાન કરીએ છીએ કે આ પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્ય છે ખબર કેવી રીતના પડી? તો કે પુદ્ગલ દ્રવ્ય છે એ ખબર એની પર્યાયના માધ્યમથી પડી. તો દ્રવ્યગુણ પર્યાયમાં એક મહાન સિદ્ધાંત આચાર્ય દેવે સમજાવ્યો કે વ્યક્ત છે પર્યાય, પ્રગટ છે પર્યાય, અને એ પ્રગટ પર્યાયના માધ્યમથી આપણે જે એનો દ્રવ્ય છે એ દ્રવ્યનો આપણે નિર્ણય કરી લઈએ છીએ. પર્યાયના માધ્યમથી દ્રવ્યનો નિર્ણય, જેવી રીતના જાણવું 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 થાય છે, મેં આ કમ્પ્યુટરને જાણ્યું, મેં આ રૂમાલને જાણ્યું, તો જે જાણવાનું કામ ચાલે છે ને, તો જાણવાના કામથી આપણે નિર્ણય કર્યો જ્ઞાન ગુણનો કે આ પર્યાય કયા ગુણની છે. કારણ કે ગુણોના પરમને પર્યાય કહેવાય છે. તો આ પર્યાય કયા ગુણની છે? તો કે આ પર્યાય જાણવા જાણવા રૂપની પર્યાય એ જ્ઞાન ગુણની છે. અને જ્ઞાન ગુણ કયા દ્રવ્યનો ગુણ છે? તો કે જ્ઞાન ગુણ જીવ દ્રવ્યનો ગુણ છે. તો જાણવાના માધ્યમથી આપણે, પર્યાયના માધ્યમથી આપણે, કાર્યના માધ્યમથી આપણે, વ્યક્ત દશાના માધ્યમથી આપણે અવ્યક્ત આત્મા સુધી, અવ્યક્ત દ્રવ્ય સુધી પહોંચી ગયા. જે પણ દેખાય છે પર્યાય દેખાય છે, પુદ્ગલની પણ આપણને પર્યાય દેખાય છે. સમજાય છે? ઠંડુ છે, ગરમ છે, લુખું છે, ચીકણું છે, પછી ગંધ છે, સુગંધ છે, દુર્ગંધ છે, પછી જે પણ દેખાય છે પર્યાય દેખાય છે એના માધ્યમથી આપણે નિર્ણય કરીએ છીએ કે આ પુદ્ગલ છે. આ પુદ્ગલ છે એનો નિર્ણય જ્ઞાન કરે છે, અને એ પર્યાય છે એ એના દ્રવ્યને જાહેર કરે છે. પર્યાય દ્રવ્યને જાહેર કરે છે, અને પર્યાય અને દ્રવ્યનો નિર્ણય જ્ઞાન કરે છે કે આ પુદ્ગલ છે, આ પુદ્ગલ છે, આ પુદ્ગલ છે. અને આ પુદ્ગલ અને આ બધા પુદ્ગલોને જાણવા વાળું કોણ છે? તો કે જાણવા વાળું જ્ઞાન છે. અને જ્યાં જ્ઞાન છે, જ્યાં જાણવાનું કામ થાય છે, જ્યાં જ્ઞાન છે, જે જ્ઞાન નામનો ગુણ છે, ત્યાં જીવ દ્રવ્ય છે. તો જ્ઞાનથી આપણે જીવ દ્રવ્ય ઉપર પહોંચે. આ દ્રવ્ય ગુણ પર્યાયને સમજવાનો લાભ છે. સુસિદ્ધાંત આપણે શીખ્યા કે દેખાશે વ્યક્તપણે પર્યાય, પ્રગટ છે કાર્ય, અને એના માધ્યમથી આપણે અવ્યક્ત દ્રવ્યનો નિર્ણય કરી લઈએ. સમજાય છે? જેવી રીતના કૃપાળુદેવે લખ્યું અપૂર્વ અવસરમાં, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. રજકણ હોય, એક પથ્થર હોય કે એક હીરો હોય, બરાબર છે? તો પથ્થર પણ એક પર્યાય છે, હીરો પણ એક પર્યાય છે. સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ છે. તો શું છે આ બેવ? તો કે પથ્થર અને હીરો છે એ તો પર્યાય છે, પરંતુ એ કયા પર્યાય, કયા દ્રવ્યની પર્યાય છે? તો કે એ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. મને આ પોઈન્ટ જયારે મેં મારા સ્વાધ્યાયમાં આવ્યો, મને એટલો ગમ્યો કે પર્યાયના માધ્યમથી દ્રવ્ય વ્યક્ત થાય છે, દ્રવ્યની જાહેરાત થાય છે. કેમ ખબર છે? કારણ કે દ્રવ્ય ગુણ પર્યાય આખી અભેદ વસ્તુ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણ છે અને ત્યાં જ પર્યાય છે. આપણે એ પણ શીખ્યા હતા કે એ પરિવર્તનનું નામ, દ્રવ્યના બદલાવનું નામ જ પર્યાય છે. એટલે બદલાવ જોઈને આપણે બદલાવ કયા દ્રવ્યનો છે એનો નિર્ણય આપણે બદલાવને જોઈને કરી લઈએ છીએ, પરિવર્તનને જોઈને કરી લઈએ છીએ. કે જ્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ નામનો ગુણ છે અને જ્યાં એનું પ્રણમન છે ત્યાં એ પુદ્ગલ છે. અને પુદ્ગલ છે એટલે એ મારાથી ભિન્ન જાતિનો દ્રવ્ય છે. એક વાત, હું એનાથી ભિન્ન જાતિનો દ્રવ્ય છું. બીજી વાત, બેવની વચ્ચે અત્યંત ભાવ છે. ત્રીજી વાત, અને એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની વચ્ચે અત્યંત ભાવ છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. આ ચોથી વાત, કઈ કરી શકવામાં સમર્થ નથી. આ ચોથી વાત સમજાય છે? બોલો, ખ્યાલ આવે છે? તો આ રીતે દ્રવ્યગુણ પર્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રયોજનભૂત ચર્ચા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ. key to understand Jainism. ચાવી છે જૈનિઝમને સમજવા માટેની દ્રવ્ય ગુણ અને પર્યાય. તો હવે આપણે ગયા વખતે શું વાત કરી હતી, સામાન્ય ગુણ અને વિશેષ ગુણની વાત કરી હતી કે સામાન્ય ગુણ કોને કહેવાય અને વિશેષ ગુણ કોને કહેવાય, સામાન્ય ગુણ કોને કહેવાય અને વિશેષ ગુણ કોને કહેવાય. સામાન્ય ગુણ કોને કહેવાય કે જે બધા દ્રવ્યમાં રહેલા છે. સામાન્ય ગુણ કોને કહેવાય કે જે બધા દ્રવ્યમાં રહેલા છે એને સામાન્ય ગુણ કહેવાય. અને વિશેષ ગુણ કોને કહેવાય કે જે બધા દ્રવ્યમાં રહેલા નથી પરંતુ પોતપોતાના દ્રવ્યમાં રહેલા છે એને વિશેષ ગુણ કહેવાય છે. સામાન્ય ગુણથી દ્રવ્યની સિદ્ધિ થાય છે અને વિશેષ ગુણથી પ્રત્યેક દ્રવ્યની મહિમા આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી છૂટું પડે છે એ વિશેષ ગુણનું કામ છે. વિશેષ ગુણના માધ્યમથી એક દ્રવ્યથી બીજો દ્રવ્ય અલગ પડશે. આ વિશેષ ગુણનું કાર્ય છે. મેં તમને 4-5 લેક્ચરથી એક જ વાત તમારી સામે મૂકી છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શું વાત મૂકી છે કે બે દ્રવ્યની સ્વતંત્રતા સમજવું એ બહુ જ જરૂરી છે. જ્યાં સુધી બે દ્રવ્યની સ્વતંત્રતા નહીં સમજાય, બે દ્રવ્યની ભિન્નતા નહીં સમજાય, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મપણું નથી એ નહીં સમજાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એ નહીં સમજાય, ત્યાં સુધી જીવને શાંતિનો, નિરાકુરતાનો, નિર્ભયતાનો, નિસંગતાનો અનુભવ નથી થવાનો. મૂળ જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત અને મૂળ પાયો આ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે અત્યંત ભાવ હોવાના કારણે કાંઈ કરી શકવામાં સમર્થ નથી. બરાબર છે. હવે આપણે ગયા વખતે સામાન્ય ગુણની ચર્ચામાં 6 સામાન્ય ગુણની આપણે ચર્ચા કરી હતી. 6 સામાન્ય ગુણના આપણે શું કહી રહ્યા હતા, પહેલા નામ બોલ્યા હતા અને નામ સાથે પછી આપણે એ જોયું હતું કે આ 6નું શું મહત્વ છે. આપણે થોડીક થોડીક ચર્ચા આની કરી હતી. આજે આપણે થોડીક ચર્ચાની કરીને અસ્તિત્વ ગુણની ચર્ચા ચાલુ કરશું. અસ્તિત્વ ગુણ અને વસ્તુત્વ ગુણ એની ચર્ચા આપણે ચાલુ કરશું. સૌથી પહેલા આપણે લાસ્ટ ટાઈમનો જે વિષય છે એ થોડો લઈએ. લાસ્ટમાં હું થોડી ફાસ્ટ ગઈ હતી એટલે માટે આપણે થોડોક આ વિષયનું આપણે ડિવિઝન કરીએ છીએ. કારણ કે આ 6 પોઈન્ટ સમજાશે ને તો ઓલમોસ્ટ તમને 6 સામાન્ય ગુણની ઘણી બધી ચર્ચા સમજાઈ જશે. અદભુત છે આ 6 સામાન્ય ગુણ. આત્મામાં હું તમને એમ પૂછું, સામાન્ય ગુણ કેટલા છે? સામાન્ય ગુણ કેટલા છે? તો કે 6 નથી. આત્મામાં સામાન્ય ગુણ અનંત છે અને સામાન્ય ગુણ હોવાના કારણે બધા જ દ્રવ્યમાં આ ગુણો છે. 6 ગુણ બધા જ દ્રવ્યમાં છે. અનંત સામાન્ય ગુણ બધા જ દ્રવ્યમાં છે. કારણ કે એટલે જ એને સામાન્ય ગુણ કીધું કે એ 6 દ્રવ્યમાં જોવામાં આવે છે. હવે આપણે જે લાસ્ટ ટાઈમ વાંચતા હતા એની આપણે થોડી ચર્ચા પાછી કરીએ. શું ચર્ચા કરી હતી કે સૌથી પહેલા તો આપણે એ જોયું હતું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને, જબ હમ કિસી વ્યક્તિ કો કિસી પદાર્થ કે સંબંધ મેં સમજાના ચાહતે હૈ, ત્યારે સૌથી પહેલા એનો પ્રશ્ન એ થાય કે એ પદાર્થ છે કે નહીં. શોર્ટમાં લઉં છું કારણ કે લાસ્ટ ટાઈમ આપણે લીધું તો આ બધું, તો એ પદાર્થ છે કે નહીં. બરાબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, આપણને શંકા થાય, આપણને એ જાણવાની જિજ્ઞાસા થાય કે જે પદાર્થનું વર્ણન આચાર્ય દેવ કરે છે, આપણને સમજાવે છે, એ પદાર્થની હયાતી છે કે નહીં. હયાતી વગર એ પદાર્થનું વર્ણન આચાર્ય દેવ કેમ કરશે? મને એ કહો, આત્મા નામનો પદાર્થ ન હોત, જીવ નામનો પદાર્થ ન હોત, એનું અસ્તિત્વ ન હોત, એની હયાતી ન હોત, તો આચાર્ય દેવ આટલું બધું આત્માનું વર્ણન કેમ કરત? તો એટલે આચાર્ય દેવ આપણને કોન્ફિડન્સ આપે છે. શું કોન્ફિડન્સ આપે છે? કે જેની હું ચર્ચા કરવા માંગુ છું, જે પદાર્થ, જે દ્રવ્ય, જે સબસ્ટેન્સ અમે તમને સમજાવવા માંગીએ છીએ, જેનું વર્ણન અમે કરવા માંગીએ છીએ, જેનો અનુભવ અમે તમને કરાવવા માંગીએ છીએ, જેનો અનુભવ અમે સ્વયં કરી રહ્યા છે, એ પદાર્થનું અસ્તિત્વ છે, એની હયાતી છે. શિષ્યે કીધું કે અગર હયાતી ન હોય તો અમારી પાસે સમય નથી સમજવાનો, તો આચાર્ય કહે છે કે હયાતી ન હોય તો અમારી પાસે પણ સમય નથી સમજાવવાનો. એટલે સૌથી પહેલા હયાતીનો મુદ્દો મૂકો કે ભાઈ આત્મા નામનો પદાર્થ છે, એનું અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ ત્રિકાળ છે, આત્મા ત્રિકાળ રહેવા વાળી વસ્તુ છે, છ એ છ દ્રવ્ય ત્રિકાળ રહેવા વાળા છે, કોઈ દ્રવ્યની ઉત્પત્તિ થઈ નથી અને કોઈ દ્રવ્યનો નાશ થતો નથી, એવી એક વિશેષતા, એવો એક ગુણ, એવી એક સામર્થ, એવી એક શક્તિ બધા જ દ્રવ્યમાં રહેલી છે, જે સામર્થનું નામ, જે શક્તિનું નામ અસ્તિત્વ ગુણ છે. પછી બીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ અસ્તિત્વ ગુણ છે, એની હયાતી છે તો બરાબર છે, પરંતુ એ કઈ કામનો છે કે નહીં? એ પદાર્થ જેનું વર્ણન કરવા માંગો છો, એ પદાર્થો કઈ કામના છે કે નહીં? તો કે ફૂલ કામના છે, સાર્થક છે, નિરર્થક નથી, નકામા નથી. હવે એની ચર્ચા આપણે વસ્તુત્વ ગુણમાં કરશું કે પ્રત્યેક દ્રવ્ય કામના છે, એટલે કે પોતાનું કાર્ય કરી રહ્યા છે. જો એના ઉપરથી ખાલી એક વાત વાંચું છું, ખાલી શું વાંચું છું કે જે પદાર્થ છે એ પદાર્થ કોઈ દિવસ વ્યર્થ નથી હોતો, નકામો નથી હોતો, વ્યર્થ નહીં હૈ વો. ઇસીલિયે ઉસ શંકા કા ભી સમાધાન આચાર્ય દેવ ને કિયા કે જો પદાર્થ હમ આપકો સમજાના ચાહ રહે હૈ, જો પદાર્થ કા અસ્તિત્વ હૈ, વો પદાર્થ ફૂલ સાર્થક હૈ, વ્યર્થ નહીં હૈ, એનું પૂરેપૂરું પ્રયોજન છે, એનું પ્રયોજનભૂત કામ કરી રહ્યો છે. સમજાય છે? એવું એક એવી એક સામર્થ અને શક્તિ આત્મામાં અને પ્રત્યેક દ્રવ્યમાં છે, જે વિશેષતાનું નામ શું છે? તો કે વસ્તુત્વ ગુણ છે. પછી કે છે ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો? પ્રશ્ન ખાલી જોઈ લે પછી આપણે અસ્તિત્વ ગુણની ચર્ચા ચાલુ કરીએ. પછી ત્રીજો પ્રશ્ન આવ્યો કે અબ હમારા પ્રશ્ન યહ હોતા હૈ કે હમે જો નિત્ય નયા નયા કાર્ય ચાહીએ, પુરાની વસ્તુ અમે પસંદ નહીં હૈ. હવે ભલે ચલો એ છે, એ કામની છે, એનું પ્રયોજનભૂત કામ કરે છે, પરંતુ નવું નવું કાર્ય થાય છે કે પછી જૂનું જૂનું જ રહ્યા કરે છે? તો કે ના, એવું નથી, નવું નવું કાર્ય થયા કરે છે. હવે નવા નવા કાર્યની પણ અદભુત ચર્ચા આપણે દ્રવ્યત્વ ગુણમાં કરશું. આ બધી આત્મામાં અને છ દ્રવ્યમાં રહેલી સામર્થ્ય છે. પ્રત્યેક દ્રવ્ય હર સમય નવીન નવીન નિરંતર નવીન નવીન કાર્ય રૂપે પરિણમે છે, એવી દ્રવ્યમાં એક સામર્થ્ય છે. સમજાય છે? તો પુરાની અવસ્થા નહીં રહેતી હૈ, વાસી માલ નથી ખાતા, નવું નવું પરિણમન નિરંતર ચાલુ રહે છે, એનું નામ શું છે? તો કે એનું નામ આપ્યું દ્રવ્યત્વ ગુણ. બરાબર, એ ત્રણ થઈ ગયું. હવે ચોથો પ્રશ્ન પૂછ્યો કે જે દ્રવ્ય તમે સમજાવવા માંગો છો એ અમારી સમજમાં આવશે કે નહીં આવે? અગર નહીં આવ્યા તો આચાર્ય દેવે અત્યંત કરુણાથી વાત કરી કે તમે થોડી મહેનત કરશો ને. મને આ ચોથો પોઈન્ટ બહુ ગયો, સાચે બહુ સરસ પોઈન્ટ છે. પ્રમેયત્વ નામનો ગુણ છે, જયારે આપણે આની ચર્ચા કરશું ત્યારે થોડી વિસ્તારથી ચર્ચા આપણે કરશું. પરંતુ આચાર્ય દેવ અહીંયા સમજાવે છે કે જે શિષ્યનો પ્રશ્ન છે, શંકા છે કે અમને જે વાત તમે કહેવા માંગો છો, જે પદાર્થ તમે સમજાવવા માંગો છો, જે છ દ્રવ્યનું તમે વર્ણન કરી રહ્યા છો, એ છ દ્રવ્યનું સ્વરૂપ, એ આત્માનું સ્વરૂપ, એ અમૂર્તિક મૂર્તિક પદાર્થોનું સ્વરૂપ, એ વિશ્વનું સ્વરૂપ, એના પરિણમનનું સ્વરૂપ, એની વ્યવસ્થાનું સ્વરૂપ, સમજાય છે, એની સ્વતંત્રતાનું સ્વરૂપ અમને સમજાશે કે નહીં? તો આચાર્ય દેવ એક જ વાત કરે છે કે અગર તું થોડીક મહેનત કરે, થોડોક પુરુષાર્થ કરે, થોડીક સમજવાની કોશિશ કરે, જાણવાની અગર તું કોશિશ કરે, તો તારા જ્ઞાનમાં જે દ્રવ્ય અને જે સ્વતંત્રતા અમે સમજાવવા માંગીએ છીએ, એ દ્રવ્યનું સ્વરૂપ અને સ્વતંત્રતાનું સ્વરૂપ સમજાય, તારા જ્ઞાનમાં એ દ્રવ્ય જણાય, તારા જ્ઞાનમાં તું એ દ્રવ્યને જાણી શકે, એ દ્રવ્ય તારા જ્ઞાનમાં જણાશે, એવી તારામાં સામર્થ છે જાણવાની, અને એ દ્રવ્યોમાં સામર્થ છે તારા જ્ઞાનમાં જણાવવાનું. આ આ આ માઉસ છે ને, આ માઉસ છે ને, તો આ માઉસમાં એક એવી શક્તિ છે કે એ મારા જ્ઞાનમાં જણાય, એટલે આનું સ્વરૂપ આ પુદ્ગલ છે, આ જડ છે, આ મારાથી ભિન્ન છે, હું આ જડને અડતો, સાંભળજો ધ્યાનથી, હું આ જળને અડતો નથી, હું આ જળનું કંઈ કરી શકતો નથી, આ જળનું પણમન જળમાં છે. આવું જે આ જળનું સ્વરૂપ છે, એ જળનું સ્વરૂપ મારા જ્ઞાનમાં જણાય એવી મારામાં જાણવાની સામર્થ્ય છે અને આ જળમાં મારા જ્ઞાનમાં જણાવવાની સામર્થ્ય છે. આ મારા જ્ઞાનમાં જણાય છે અને હું જાણું છું, આ જણાય છે અને હું જાણું છું. તો જળ જણાય છે એટલે જળનું સ્વરૂપ પણ જણાય છે, જળની સૂક્ષ્મતા જણાય છે, જળની ભિન્નતા જણાય છે. તો જણાય છે કારણ કે એમાં એક એવો ગુણ છે, જણાય છે મારા જ્ઞાનમાં, તો મારા જ્ઞાનમાં એવો જાણવાનો ગુણ છે, જ્ઞાનમાં જાણવાનો ગુણ છે અને એ જળમાં જણાવવાનો ગુણ છે. જ્ઞાનમાં જાણવાનો ગુણ છે અને જળમાં જણાવવાનો ગુણ ન હોત તો જ્ઞાન કોને જાણત. તો ઇક્વલ ઇમ્પોર્ટન્ટ બેવ છે, જળનો ગુણ પણ ઇમ્પોર્ટન્ટ છે અને જ્ઞાન ગુણ પણ ઇમ્પોર્ટન્ટ છે. જાણવાની સામર્થ પણ ઇમ્પોર્ટન્ટ છે અને જણાવવાની સામર્થ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે પણ પદાર્થ જે જગતમાં છે એ કોઈના ને કોઈના જ્ઞાનમાં જણાય છે, સમજાય છે. અને સમજાય છે કેમ? કારણ કે જ્ઞાનમાં સમજવાની, જાણવાની, નિર્ણય કરવાની, ભેદજ્ઞાન કરવાની, ભિન્નતાનો અનુભવ કરવાની, પોતાની આત્માની અનુભૂતિ કરવાની સામર્થ્ય જ્ઞાનમાં છે. એટલે માટે કહે છે કે તને જરૂર સમજાશે, તને જરૂર સમજાશે. આ ચોથો ગુણાય. પહેલા અસ્તિત્વની સિદ્ધિ કહી, પછી એ સાર્થક છે, વ્યર્થ નથી, કોઈ પણ વસ્તુ વ્યર્થ નકામી નથી, એનું પ્રયોજન ભૂત કાર્ય કરે છે એ સિદ્ધિ કહી. પછી એ જે કાર્ય કરે છે એ બદલાય છે સિદ્ધિ કહી. પરિણમન છે, બદલાવ છે, નવી નવી અવસ્થા થાય છે એ સિદ્ધિ કહી. અને પછી જે પદાર્થ સમજાવે છે એ આપણા જ્ઞાનમાં સમજાશે, આપણે થોડી મહેનત કરશું તો એ વાતની સિદ્ધિ કરી. બ્યુટિફુલ ફોર પોઈન્ટ આય, વેરી નાઇસ. હવે પાંચમો અને છઠ્ઠો પોઈન્ટ. તો હવે શું કે છે કે ચલો અમે વસ્તુ સમજી ગયા, અમે સબસ્ટેન્સને સમજી ગયા, અમે એના ગુણધર્મ સમજી ગયા. હવે પાંચમો પોઈન્ટ કે છે કે હમારી શંકા યહ હોતી હૈ કે પદાર્થ મેં ઇતની વિશેષતાએ હોને કે કારણ હમે ઉસને ઉસે સમજને કો તૈયાર હૈ, પરંતુ યે વિશેષતાએ બાદ મેં નષ્ટ હો જાયેગી. તો હવે બે પોઈન્ટ લાસ્ટના સમજો. પાંચમા પોઈન્ટમાં શું કે છે કે જે આત્મામાં અને જે ગુણોમાં આટલી બધી વિશેષતા છે, અનંત સામાન્ય ગુણ છે, અનંત વિશેષ ગુણ છે. થોડો પોઈન્ટ, બે પોઈન્ટનું કમ્પેરિઝન કરું છું. લાસ્ટના બે પોઈન્ટ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, આ ચારની વાત થઈ ગઈ. હવે અગુરુ લઘુત્વ અને લાસ્ટનો પ્રદેશત્વ, આ બેની વચ્ચે શું અંતર છે? તો અગુરુ લઘુત્વ શું કહે છે અને પ્રમેયત્વ, પ્રદેશત્વ શું કહે છે એ વાત સમજો. હવે શિષ્યનો પ્રશ્ન શું આવ્યો? અમે બધું સમજવા તૈયાર છીએ ચલો, પરંતુ કાલે ઉઠીને આ વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ બાદ મેં નષ્ટ હો જાયેગી, તો ખતમ થઈ જશે, તો આ બધા ગુણો ક્યાંય રહી જશે, તો છૂટી જશે, તો એનો નાશ થઈ જશે. તો કહે છે કે ઇસકે સમાધાન મેં આચાર્ય દેવ અગુરુ લઘુત્વ ગુણ સમજાતે હૈ. વે કહેતે હૈ કે પ્રત્યેક પદાર્થ મેં, પ્રત્યેક પદાર્થ મેં કાલાણુ હોય, પરમાણુ હોય, જીવ હોય, પુદ્ગલ હોય, પ્રત્યેક પદાર્થ મેં અગુરુ લઘુત્વ નામક ગુણ હૈ, જિસકે કારણ પદાર્થ જૈસા હૈ સદા વૈસા હી બના રહેતા હૈ. અસ્તિત્વ તો છે જ, પરંતુ અસ્તિત્વમાં પણ જે એનું અસ્તિત્વ જેમ હતું, એનામાં જેટલા ગુણો હતા, એનામાં જેટલી સામર્થ હતી, એનામાં જેટલી ખૂબી હતી, પ્રત્યેક દ્રવ્યમાં જે વિશેષતા હતી, એ વિશેષતાઓ, એ વૈભવ રંચ માત્ર ભી હીન અધિક નહીં હોતા હૈ. ઇસીલિયે ઇસ बात का भी भय नहीं रखना कि हम वस्तु को समझ तो लेंगे, उसकी विशेषताओं को, उसके गुण धर्म को समझ तो लेंगे, लेकिन फिर वो गुण धर्म छूट जाएंगे तो वो छूटेंगे नहीं। बद्दू छूट से मना एक बहुत टचिंग पॉइंट लाए गो हम गुण नी परिभाषा ना बहुत टचिंग पॉइंट है कि द्रव्य ना संपूर्ण भाग में अक्षय गुण आ अनंत सामान्य गुण अनंत विशेष गुण संपूर्ण आत्मा ना संपूर्ण भाग में अने नी संपूर्ण अवस्था में रहे छे। बद्दू छूटी जैसे बद्दू छूटी जवानू छे बद्दू छूटू छे परंतु गुण एक एवी वस्तु छे के ए द्रव्य ने क्यारे नहीं छोड़े। गुण एक एवं सत्य छे गुण एक एवा द्रव्य ना अंगो छे के जे द्रव्य ने क्यारे नहीं छोड़े जे द्रव्य नो साथ क्यारे नहीं छोड़े। एवा अनंत गुण थी संपन्न द्रव्य हूँ छु एवो अनंत गुणशाली वैभवशाली एवो आत्मा हूँ छु। प्रत्येक द्रव्य अनंत गुण थी संपन्न छे प्रत्येक द्रव्य परिपूर्ण छे प्रत्येक द्रव्य पोताना अनंत गुण ने लईने बैठा छे। एक एक गुण क्यारे छूटवानो नथी एक एक गुण वयो नथी जवानो एक एक गुण ओछो नथी थवानो कोई नवा गुण पैदा नथी थवाना। जे वैभव जे विशेषता जे गुण जे क्वालिटी जे द्रव्य मां जेम छे एमज अनादि अनंत रहेवानी छे। सुगजब छे बोलो आ पांचमो पॉइंट अमे बधु समझू ने बधु पछी छूटी जशे तो क्यारे अस्तित्व गुण छूटी जशे क्यारे द्रव्य नो नाश थई जशे तो क्यारे ज्ञान गुण नु कार्य बंद थई जशे तो क्यारे श्रद्धा नु कार्य बंद थई जशे तो क्यारे स्पर्श रस गंध वर्ण नु कार्य बंद थई जशे तो एवं क्यारे नथी थवानु। एक कोई एक द्रव्य पोताना गुण थी संपन्न रहेवाना छे अनादि अनंत कोई द्रव्य में कोई कमी नहीं आवानी। आटली सुंदर अने सुव्यवस्थित व्यवस्था समझी ने आचार्य देव कहे छे तारो मोह तारू अज्ञान केम नहीं छूटतो। पॉइंट समझाय छे कोई पण वस्तु जोईए ने तो आपने ऑलवेज ईगरनेस थाय के सेनाथी बनेली छे ऑफ व्हाट इट इज मेड अप ऑफ व्हाट इट इज मेड अप ऑफ व्हाट सेनाथी बनेली छे सेनाथी बनेली छे। कोई मोबाइल होय अने कोई के आ 2.5 लाख नो मोबाइल छे समझाय छे आ 2.5 लाख नो मोबाइल छे 2 लाख नो मोबाइल छे 1 लाख नो मोबाइल छे तो आपने तरत इन थाय कि सेनाथी बनेलो छे सु आवा हीरा मारे मोटी जड़ेला छे सोना नो छे हीरा नो छे सेनाथी छे 2.5 लाख नो मोबाइल छे। पॉइंट पकड़जो तमे जो कोई पण वस्तु सेनाथी बनेली छे तो अपने 2.5 लाख नो मोबाइल छे कोई एम के तो अपने मगज माथी पहला तो निकली जाए कि आ प्लास्टिक नो हसे के आ साधारण कोई मटेरियल नो हसे अपने तरत एम 2.5 लाख नो छे तो सेनाथी बनेलो छे तो कोई पण वस्तु सेनाथी बनेली छे तो पुद्गल द्रव्य सेनाथी बनेलो छे तो ए एना अनंत सामान्य गुण अनंत विशेष गुण थी बनेलो छे। जीव द्रव्य सेनाथी बनेलो छे आत्मा सेनाथी बनेलो छे आत्मा नो अवयव शू छे अंग शू छे आत्मा ना हाथ पग शू छे आत्मा कयु शरीर छे तो ज्ञान शरीर छे आत्मा सुख शांति आनंद थी लबालब भरेलो छे। सुखी थवू होय तो आ थियरी समझवी पड़से सुखी थवू होय तो आ भेद ज्ञान करवू ज पड़से मानवू ज पड़से कि आ जड़ शरीर साथे आ चेतन तत्व नो कोई ना तो कोई रिश्तो नथी। राग वश अनादिना संस्कार वश कमजोरी वश कहो विपरीतता वश कहो मोह वश कहो उदय में जोड़ाई जवाना संस्कार वश कहो आपने परद्रव्य ने पोतानु मानिए छे ने परमा सुख मानिए छे परंतु आपड़ा अंदर में श्रद्धा इतनी दृढ़ होवी जोइए कि कोई परद्रव्य शरीर घर कुटुंब परिवारजन कोई परद्रव्य मारा सुख नु के कोई परद्रव्य मारा दुख नु कारण नथी कारण के प्रत्येक द्रव्य एक बीजा थी भिन्न छे स्वतंत्र छे स्वाधीन छे निरपेक्ष छे पोताना अनंत गुण अनंत वैभव अने अनंत साम्राज्य थी भरेला छे। आ जीन शासन छे आ जैन धर्म छे आ स्वतंत्रता नी घोषणा करवा वाळो जैन धर्म छे। आ जिनवाणी माता पुकारी पुकारी ने कहे छे एक एक गाथा पुकारी पुकारी ने कहे छे चिल्लावी चिल्लावी ने कहे छे के तारो भ्रम ने तारू अज्ञान छे के ए अज्ञान ना कारणे तू दुखी छे। एक नवो मोबाइल लईने आव्या અજ્ઞાન દુઃખનું કારણ છે એ વાત સિદ્ધ કરું છું. એક નવો મોબાઈલ લઈને આવ્યા, જસ્ટ મૂક્યો ટેબલ ઉપર. આપણે હાથ ધોવા ગયા, એક કામ કરવા ગયા, અને બાળકે મોબાઈલ લીધો અને એના હાથમાંથી મોબાઈલ પડી ગયો. બરાબર છે, એના હાથમાંથી મોબાઈલ પાણીમાં પડી ગયો, નીચે પાણીની બાલટી હતી. અને નવો મોબાઈલ, જસ્ટ નવો મોબાઈલ, 50-60 હજાર નો મોબાઈલ લઈને આવ્યા અને બાળક થી પાણીમાં પડી ગયો. શું થશે કહો? ભાઈ ભાઈ ભાઈ, આકૃતા, શું થઈ ગયું? શું થયું? બાળક તો ગયો, સમજાય છે, એની તો ધુલાઈ થઈ ગઈ. હવે એને યાદ આવ્યું કે એને એને મોબાઈલ પાણીમાંથી કાઢ્યો, એને એને જે પણ એનું પ્રોસેસ હતું, થોડું ખોલ્યો, સુકાવા મૂક્યું, જે પણ કર્યું, કોઈ ઘઉંના ડબ્બામાં મૂક્યો, ચોખાના ડબ્બામાં મૂક્યો, એને જે પણ કર્યું એ બધું એને ચાલુ કરી દીધું કામ. ડરી તો ગયો અંદરથી કે ગયો મોબાઈલ તો ગયો. બાળકને પણ ધુલાઈ થઈ ગઈ, બધું થઈ ગયું. બરાબર છે, હવે એને યાદ આવ્યું કે અરે જસ્ટ હું લાવ્યો છું આ મોબાઈલ, અને આ બોક્સમાં એક બુકલેટ આવી છે, સમજો, એક બુકલેટ આવી છે. એને એ બુકલેટ ખોલીને જોઈ, એને બુકલેટને ખોલીને જોઈ અને એને વાંચ્યું, અને એ બુકલેટ ઉપર પહેલી જ લાઈનમાં લખ્યું હતું કે ધીસ મોબાઈલ ઇઝ વોટર પ્રૂફ. શું લખ્યું હતું પહેલી જ લાઈનમાં? કે ધીસ મોબાઈલ ઇઝ વોટર પ્રૂફ. હવે આ એક લાઈન વાંચતા કે ધીસ મોબાઈલ ઇઝ વોટર પ્રૂફ એનું જ્ઞાન થતા, એ પદાર્થનું જ્ઞાન થતા, સમજણ થતા, સાચી સમજણ થતા, બોલો શું થશે? તો કે એની જેટલી પણ આકુળતા હતી, એનો જેટલો પણ ભય હતો, એની જેટલી પણ શંકા હતી, એની જેટલી પણ અંદરમાં એને જે પણ રાગ દ્વેષના ભાવ થયા હતા, બાળક પ્રત્યે થયા હતા, જે પણ થયું હતું એ બધું શાંત થઈ જશે. કેમ? કારણ કે એને પદાર્થ સંબંધીનું જ્ઞાન થયું, એને પદાર્થ સંબંધીનું જ્ઞાન થયું એટલે માટે એને એ બાળક પ્રત્યે પણ દયા આવશે કે મેં ખોટું વ્યર્થમાં આના પર ગુસ્સો કરી નાખ્યો. એક લાઈન વાંચતા એવી રીતના જીનવાણી માતાની એક એક આ શાસ્ત્રની લાઈન વાંચતા, આ એક લાઈન વાંચતા કે તું જ્ઞાયક ભાવ છે, તું ઉદય પ્રૂફ છે, તું કર્મ પ્રૂફ છે, તું રાગ પ્રૂફ છે, તું એવો અનાદિ અનંત રહેવા વાળો ચૈતન્ય ભગવાન આત્મા છે, તારામાં તારા અનંત વિશેષ ગુણ છે, તારામાં તારા અનંત સામાન્ય ગુણ છે, એવા અનંત વિશેષ સામાન્ય ગુણથી હરેક દ્રવ્ય સંપન્ન છે. જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષાએ અનંત અનંત દ્રવ્ય છે, બધા પોતપોતાના ગુણોથી સંપન્ન છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, એકબીજાથી ભિન્ન છે, પોતપોતામાં રહીને પોતાનું કાર્ય કરે છે, પોતાનું કાર્ય કરવાની ક્ષમતા છે, તાકાત છે, સામર્થ્ય છે, પરાધીન નથી, આધીન નથી, પરતંત્રતા નથી. એવી વાત સાંભળતા સમજતા આ જીવના અંદરમાં જે પરદ્રવ્ય પ્રત્યેનો કરતા ભાવ છે, એકત્વ ભાવ છે, હીના દીકતાનો ભાવ છે, એ બધો રાગદ્વેષનો ભાવ સમાપ્ત થઈ જાય છે. આનું નામ જૈન શાસનની પ્રતીતિ છે. બહુ ગજબની વાત છે. બધાની વચ્ચે રહેતા હો ને, રહેવાનું તો થશે, ઘર કુટુંબ પરિવાર મિત્ર આદિ સાદરમી આદિ, બાળક છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, બધાની વચ્ચે રહેશે જીવ, બધાની સાથે હસશે, બોલશે, વાત કરશે, ચર્ચા કરશે, સ્વાધ્યાય કરશે, એની રિસ્પોન્સિબિલિટીઝ નિભાવશે, બધું કરશે. બેક ઓફ ધ માઇન્ડ એના અંદરમાં એક આ ધારા ચાલુ છે તત્વજ્ઞાનની. એને સત્ય ખબર પડી ગઈ છે, એને હકીકત ખબર પડી ગઈ છે, એને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે, એને બે દ્રવ્યની સ્વતંત્રતા સમજાઈ ગઈ છે, એને પોતાના દ્રવ્યની ખબર પડી ગઈ છે, એને ખબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ. દુઃખી નહીં થાય, કોઈ પણ રોગ આવ્યો તો તરત તત્વજ્ઞાનમાં બળતી આ વસ્તુ મારી નથી, આ રોગ મારો નથી, શરીર જ મારું નથી, તો શરીરમાં થતું પરિણમન, શરીરમાં થતું બદલાવ એ મારું ક્યાંથી હોય? આ સામાન્ય ગુણ શીખડાવે છે, આ ગુણ શીખડાવે છે, આ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ શીખડાવે છે કે કેટલી સ્વતંત્રતા છે. કેવી રીતના મુનિરાજો ઉપસર્ગને જીત્યા છે, પરિષયોને જીતે છે, કોના બળથી, કોના આશ્રયથી? સતીઓ કેવી રીતના નિશંક રહ્યા વન જંગલમાં, બોલો, 22 વર્ષ કોને કહેવાય? 22 વર્ષ કોને કહેવાય? ગર્ભવતી અવસ્થા કોને કહેવાય, જંગલમાં રહેવું કોને કહેવાય, કોઈને દોષ આપ્યા વગર, કોઈને દોષી ઠરાવ્યા વગર, કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા વગર, કોઈ દલીલ કર્યા વગર, કોઈ વિકલ્પ કર્યા વગર, કોઈ નિમિત્તાધીન દ્રષ્ટિ વગર, સંયોગાધીન દ્રષ્ટિ વગર કેવી રીતના રહ્યા સતીઓ, બોલો મુનિરાજો, બોલો. ઉપસર કરતા ઉપસર કરતાનું કામ કરે અને એ મુનિરાજનો ઉપયોગ તો પોતાના આત્મામાં લીન થઈ જાય, જોવે નહીં, એ તરફ નજર ન હોય. અરે જે મારી વસ્તુ નથી, જ્યાં મારી વસ્તુ નથી, જે મારી વસ્તુ નથી, જેમાં મારો કોઈ અધિકાર નથી, જેમાં મારું સ્વામિત્વ પણ નથી, જેમાં હું નથી, જેમાં મારું અસ્તિત્વ નથી, જે મારામાં નથી, હું એનામાં નથી, તો હવે એ સંબંધી વિકલ્પ કરીને ત્યાં જોઈને પણ શું મતલબ છે, શું મતલબ છે, બોલો ખ્યાલ આવે છે? કલકત્તામાં થયું, જે પણ કાલે થયું, જે પણ ઘટના ઘટી, હવે ત્યાં આપણો કોઈ સગાવાળું ન હોય, આપણા કોઈ રિશ્તેદાર ન હોય, ન્યૂઝ વાંચી દીધા, એક બે વિડીયો જોઈ લીધા, થોડું સોરીનો ભાવ આવી ગયો, પતી ગયું, બીકોઝ વી હેવ નો કનેક્શન, વી ડોન્ટ હેવ એની વન ઓવર ધેર જે આપણા હોય. તો આચાર્ય દેવ અને જ્ઞાનીઓનું કનેક્શન આવી રીતના તૂટે છે. સમજી ગયા કે આ નો કનેક્શન, મારી વસ્તુ જ નથી. ઠીક છે, જાણી લીધું કે શરીરમાં આમ થયું, જાણી લીધું, જાણવાનો દોષ નથી, જાણવાની ના નથી. યુ સી સો મેની થિંગ્સ ઇન ધ ન્યૂઝ, યુ સી સો મેની થિંગ્સ ઇન ધ ન્યૂઝ, કેટલું અફેક્ટ થાય છે, બોલો બને જલ્દી બોલો, કેટલું અફેક્ટ થાય છે? નથી થતું અફેક્ટ, કેમ? કારણ કે સંબંધ ન હોય, રિલેશન ન હોય, કનેક્શન ન હોય, કોઈ મતલબ ન હોય, આપણા ન હોય, કોઈ આપણી વસ્તુ ન હોય, આપણા વ્યક્તિ ન હોય, તો યુ ગેટ સો ડિસકનેક્ટેડ. યુ જસ્ટ સી, યુ જસ્ટ ગો થ્રુ, યુ જસ્ટ રીડ, યુ જસ્ટ લિસન, ફોરગેટ ઇટ, પતી ગયું. કેટલી વાર યાદ રહેશે? આવી રીતના આચાર્ય દેવને શરીર, ઘર, કુટુંબ, પરિવાર બધું આજુબાજુમાં છે એનું જ્ઞાન થાય છે, ખબર પડે છે કે પલટાવ થયો, બદલાવ થયો, સહયોગ આવ્યો, વિયોગ થયો, જે પણ પરિવર્તન થાય છે બધું દેખાય છે, પરંતુ એ બધામાંથી પોતાનું એકત્વ તૂટી ગયું છે, એટલે ક્યાંય પોતા પણ લાગતું નથી, ક્યાંય કર્તૃત્વ લાગતું નથી, કારણ કે ખબર છે એનું અસ્તિત્વ એનામાં છે, મારું અસ્તિત્વ મારામાં છે, હું મારા સ્વરૂપમાં છું, એ એના સ્વરૂપમાં છે, એ એની મર્યાદામાં છે, હું મારી મર્યાદામાં છું, અત્યંત અભાવ છે, વજ્રની દીવાલ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, એટલે આચાર્ય દેવને જ્ઞાનીઓને કોઈ પણ પ્રકારનો વિકલ્પ થતો નથી. સમજાયું? તો અગુરુ લઘુત્તમ ગુણ બહુ જબરજસ્ત, વયું જશે તો, છૂટી જશે તો, નષ્ટ થઈ જશે તો, વૈભવ રહી જશે તો, ક્યાંય નિગોદમાં જશું તો, ઓછું થઈ જશે તો, કઈક રહી જશે તો, કાંઈ નથી થવાનું. કેટલી ગજબની લાઈન લખી, શું લખ્યું? વૈભવ રંચ્યું માત્ર ભી, અપના વૈભવ, અપની નિધિ, અપના નિધાન, અપને ગુણ, સામાન્ય ગુણ, વિશેષ ગુણ, રંચ્યું માત્ર ભી હિનાધિક નહીં હોને વાલે, કમ પડ નહીં હોને વાલે. જેટલું ભણો, જેટલું સાંભળો, એટલું એટલી બધી રૂચિ અને ભાવથી સાંભળો કે વાત અંદરમાં, એના સંસ્કાર અંદરમાં સિંચતા જાય, રેડાતા જાય, વાત આપણને એના પર વિશ્વાસ આવતો જાય, વિકલ્પ આવે આમ કરી દો, આમ કરી દો, પણ બેક ઓફ ધ માઇન્ડ આપણી શ્રદ્ધા એટલી બધી દ્રઢ કે વિકલ્પ અનુસાર, મારા વિચાર અનુસાર, મારા વિકલ્પ અનુસાર પર દ્રવ્યમાં કાંઈ નથી થવાનું. વિકલ્પ આવે છે એ વસ્તુ અલગ છે, પરંતુ કાંઈ કરી શકતો નથી અને મારા વિકલ્પ અનુસાર કાંઈ થવાનું નથી, એ શ્રદ્ધા સાથે સાથે ચાલે છે, એ જ્ઞાન સાથે સાથે ચાલે છે. એક હીરો હોય અને એને પથ્થર મારી લો તો ભૂલ કોની છે? એક એક રો હીરો હતો, પથ્થરના આકાર જેવો, એકદમ રફ હીરો, રફ હીરો. મને ખબર નહીં કે આ તો હીરો છે, કોઈ લાવીને મૂક્યો સામે, અને મેં તો પથ્થર સમજીને ડસ્ટબિનમાં નાખી દીધો. ખબર જ નથી હીરો છે, પોઈન્ટ સમજાય છે? તો ખબર નથી એ આપણું અજ્ઞાન છે. અને કોઈ આવ્યું, અરે અહીંયા એક હીરો હતો, હીરો ક્યાં હતો? હીરો હતો જ નહીં. અરે તમારી સામે અહીંયા હીરો મૂક્યો, હીરો હતો, હીરો મૂક્યો, હીરો ક્યાં હતો? પથ્થર હતો. પછી ઓલો કેમેરો હોય ને એમાં જોઈએ, સમજાય છે? સીસીટીવી કેમેરા. એ જયતી બેને તો એને, અરે ડસ્ટબિનમાં નાખી દીધો, શું કરી નાખ્યું? પણ ખબર જ, હીરો ક્યાં હતો? અરે આ એક કરોડનો હીરો છે, સમજાયું? તો જ્ઞાન જયારે થાય છે ત્યારે આપણને વસ્તુની મહિમા આવે છે. અજ્ઞાન દુઃખનું કારણ છે, અજ્ઞાન પરિભ્રમણ નું કારણ છે અને જ્ઞાન થતા જીવને સમય આનંદ આવે છે. જ્ઞાન થતા જીવને આનંદ આવે છે. એ બુકલેટમાં પહેલી લાઈન વાંચતા કે વોટર પ્રૂફ છે આ મોબાઈલ, સ્ક્રેચ પ્રૂફ છે આ મોબાઈલ, સમજાય છે? જે પણ તમે સમજો કે પાણીમાં નાખો તો પણ એને કાંઈ નહીં થાય, પડી જશે તો પણ કાંઈ નહીં થાય, તો કેટલો રિલેક્સ થઈ ગયો કે આને કાંઈ નથી થવાનું. એવી રીતના પ્રત્યેક દ્રવ્ય પોતપોતામાં રહીને પરમે છે, પણ એને કાંઈ નથી થવાનું, એનો વૈભવ ક્યાંય નથી જવાનો, એમાં ઓછપ અને હીનતા અને અધિકતા નથી આવવાની. જેટલું છે એટલું પૂરેપૂરું ભરચક રહેવાનું છે, તું માને કે તું ન માને, તું એની દ્રષ્ટિ કરે કે ન કરે, તું તારા અનંત ગુણથી ભરેલા આત્માની દ્રષ્ટિ કરે કે ન કરે, એનો અનુભવ કરે કે ન કરે, એને રિયલાઇઝ કરે કે ન કરે, એની શ્રદ્ધા કરે કે ન કરે, પરંતુ એ વસ્તુમાં કોઈ ઓછપ કમી આવવાની નથી, કારણ કે એનામાં એક અગુરુ લઘુત્વ નામનો ગુણ છે, જેના કારણે એનો વૈભવ જેટલો છે એટલો જ જેમ છે એમ જ બન્યો રહેશે. ચલો આપણામાંથી બહાર કાંઈ નહીં જાય. હવે લાસ્ટ, આપણામાંથી કાંઈ નહીં જાય પરંતુ બહારમાંથી કાંઈ અંદર આવી ગયું તો લાસ્ટ ગુણ પ્રદેશત્વ. બહારમાંથી કાંઈ અંદર આવી ગયું તો ચલો મારું કાંઈ નહીં જાય, પણ બહારમાંથી કાંઈ અંદર આવી ગયું તો શરીરનો રોગ મારામાં આવી ગયો તો અરે તારામાં નહીં આવે, કારણ કે તારામાં એક લાસ્ટ ગુણ, તારામાં એક પ્રદેશત્વ નામનો ગુણ છે કે તું તારા આકારમાં તું સુરક્ષિત છે. તારો એક આકાર છે, તારું એક ક્ષેત્ર છે, તારી એક મર્યાદા છે. આમ સમજવાનું છે બરાબર, તારી મર્યાદા છે, તારી મર્યાદામાં રહેલી વસ્તુ બહાર નહીં જાય, પાંચમો ગુણ, અને બહારની કોઈ વસ્તુ તારામાં નહીં આવે, છઠ્ઠો. તું તારામાં રહીને બદલ્યા કરશે એ એક ગુણ, તું તારામાં રહીને બધાને જાણ્યા કરશે એ એક ગુણ, તારો કારણે નાશ નહીં થાય એ એક ગુણ, તું નકામો નથી એ એક ગુણ. આ એક એક ગુણ એટલા જબરજસ્ત છે કે તું એક ગુણની પણ શ્રદ્ધા કરે ને તો તું નિશંક અને નિર્ભાર થઈ જાય. આચાર્ય કે જે છ સામાન્યમાંથી એક અસ્તિત્વ ગુણનો પણ તને વિશ્વાસ આવી જાય, છ એ છ નો નહીં, ચલો એક અસ્તિત્વ ગુણનો પણ તને વિશ્વાસ આવી જાય તો તું નિશંક અને નિર્ભાર થઈ જશે, તને કોઈ આકુડિત નહીં કરી શકે. બહુ ગજબ છે. તો આ રીતે આપણે છ સામાન્ય ગુણની થોડીક ચર્ચા કરી. હવે આપણે પહેલો ગુણ લઈએ, જો અસ્તિત્વ ગુણ. આજે આપણે બે ગુણ કરી નાખીએ, પછી આપણે બીજા બે ગુણ અને પછી બીજા બે ગુણ, કદાચ ચાર ગુણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી નાખશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક પૂરો કરશું. હવે જો અસ્તિત્વ ગુણ કોને કહેવાય છે, એની પરિભાષા આચાર્ય દેવે આવી. પરિભાષા શું આવી એની, કે જે શક્તિના કારણે, હવે આ કોમન છે પરિભાષામાં, આ શબ્દ કોમન છે. કયા શબ્દ કોમન છે? જે શક્તિના કારણે. આ શક્તિ છે દ્રવ્યમાં રહેલી, આ એક શક્તિ દ્રવ્યની છે કે જે શક્તિને કોઈએ બનાવી નથી, આવી વિશેષતા કોઈએ બનાવી નથી, આ વિશેષતા અનાદિ અનંત છે. આ ટોપિક ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું હજી તમને ઇમ્પોર્ટન્ટ સમજાવવા માંગુ છું કે દ્રવ્યગુણ પર્યાય વિષય એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એકવાર ક્લિક થઈ જશે, બેસી જશે, સમજાઈ જશે, એનું એનું સ્ટ્રક્ચર સમજાઈ જશે, સ્વતંત્રતા સમજાઈ જશે ને, તો સિરિયસલી કહેવા માટે નથી કહેતી. કોઈ પણ ચેલેન્જ આવે, કોઈ પણ ઉદય આવે, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ બને સામે, ખરેખર તો આત્મા માટે બાહ્યની કોઈ પરિસ્થિતિ માન્ય નથી રાખતી. અગર તું આત્મા છે એમ માને છે, અને તું તારા જ્ઞાન લોકમાં છે એમ માને છે, કે તું તારામાં છે, બધા દ્રવ્ય પોતપોતામાં છે, બધા જ જીવ પોતાના ઉદય લઈને આવ્યા છે. પોઈન્ટ સમજાય છે? આપણું વ્યર્થનું કર્તૃત્વ છે કે મેં આમ કર્યું, મેં આનું આમ કર્યું, મેં આનું આમ કર્યું. બાળક 20 વર્ષ, 2 વર્ષનો થયો, 2 વર્ષમાંથી 20 વર્ષનો થયો, તો માતા પિતાએ કેટલો મોટો કર્યો? 20 વર્ષનો કોને કર્યો? 2 વર્ષનો કોને કર્યો? 4 વર્ષનો કોને કર્યો? માતા પિતાએ કર્યો ને, કોને કર્યું? ગર્ભમાં બાળક હતું, એનું શરીરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું, કોણ કરે છે બધું? સમજાય છે? અને જે જીવ આવે છે એ 2 વર્ષનો હોય છે, 3 વર્ષનો હોય છે, ત્યારે આપણને એમ થાય મેં કર્યું તો મને કોઈ બે વર્ષ ત્રણ વર્ષના બાળકનું જે કાર્ય થઈ રહ્યું છે એ કોણ કરે છે બોલો? સમજાય છે? ખરેખર જે શરીરનું પ્રણમન છે, પરદ્રવ્યનું પ્રણમન છે, પોઈન્ટ સમજો, બહુ બ્યુટિફુલ પોઈન્ટ છે. જૈન શાસન, જૈન ફિલોસોફી ઇઝ એક્સ્ટ્રીમલી લોજિકલ ફિલોસોફી. એટલા બધા તર્ક, ન્યાય, યુક્તિ, લોજિક થી આચાર્યદેવ એક એક વાત સિદ્ધ કરે છે કે તું અગર કઈ કરી શકતો તો મને બતાવ તે શું કર્યું. બે ચાર વર્ષ સુધી તો થયું કે કર્યું? તું બે ચાર વર્ષનો હતો ત્યારે જે પણ કાર્ય તું એમ કે મેં કર્યું શું કર્યું? થયું ને? ગર્ભમાં હતો તો જે પણ પ્રણવન શરીરનું થવાનું હતું થયું ને? જે ડેવલપમેન્ટ થવાનું હતું એ થયું ને? 9 મહિનામાં તે શું કર્યું? તું શરીરનું પરદ્રવ્યનું શું કરી શકે છે? બદલતી પરિસ્થિતિઓમાં તું શું કરી શકે છે? બહુ સમજો, આ કર્તૃત્વ છૂટશે એક જ, તું કરી શકતો નથી. કારણ કે કોઈ તારા છે નહીં, તું કોઈનો છે નહીં, તું તારામાં છે, બધા પર પદાર્થ પોતપોતામાં છે. આખી આવી સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જીન શાસન છે. વારંવાર આપણે એક જ પોઈન્ટને, આઈ થિંક મેક્સિમમ ક્લાસમાં આપણે આ પોઈન્ટ લીધો જ હશે કે બે દ્રવ્યની વચ્ચેની જે સ્વતંત્રતા છે, પહેલા એ સ્વતંત્રતા સમજો, એકત્વ તોડો. રાગ પછી છૂટશે, એ પ્રત્યેનું લક્ષ પછી છૂટશે. લક્ષ તો જ્ઞાનીનું પણ જાય છે પરમાં, રાગ તો જ્ઞાનીને પણ થઈ જાય છે. પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ, ગુરુદેવશ્રીએ 45 વર્ષ જે તોડાવ્યું છે એ તારું એકત્વ પણ તોડાવ્યું છે કે તું પહેલા માનવાનું છોડ કે પરપદાર્થ તારા છે. રિપીટેશન છે, ઇટ્સ ઓકે, મને કઈ ચિંતા નથી એની. ઇટ્સ ઓકે, જેટલા પણ તમે સાંભળો છો, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આને વારંવાર વિચાર કરજો કે પરિભ્રમણનું કારણ પરદ્રવ્યમાં એકત્વ પણ છે. પોતાના દ્રવ્ય સંબંધીનું અજ્ઞાન છે, સ્વપર સંબંધીનું અજ્ઞાન છે. એ અજ્ઞાન દૂર થશે નહીં ત્યાં સુધી જીવ સુખી નહીં થાય, એને કોઈ સુખી કરી શકવામાં સમર્થ નથી. અને જ્ઞાન થતા એને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નથી. મને જ્ઞાન થઈ ગયું કે આ મોબાઈલ વોટરપ્રૂફ છે, મને કોણ દુઃખી કરી શકશે બોલો? અને અજ્ઞાન હતું એ મોબાઈલ સંબંધી, તો મને કોણ સુખી કરી શક્યું બોલો? જ્ઞાન સુખનું કારણ છે. જ્ઞાન અને આનંદ, સાચી સમજણ અને આનંદ અવિના ભાવે છે, એ સાથે ઉત્પન્ન થાય છે. જ્ઞાન થઈ ગયું, ઓહો હું તો આ અસ્તિત્વ ગુણ, હવે પહેલો ગુણ જે શક્તિના કારણે, શું આવી એની પરિભાષા? દ્રવ્ય કા કભી નાશ નહીં હોતા હૈ. જ્ઞાન થયું કે જે શક્તિના કારણે દ્રવ્ય કા કભી નાશ નહીં હોતા હૈ, દ્રવ્ય કિસી સે ઉત્પન્ન ભી નહીં હોતા હૈ, ઉસ શક્તિ કો અસ્તિત્વ ગુણ કહેતે હૈ. ન દ્રવ્ય કા નાશ હોતા હૈ ઓર ન દ્રવ્ય કી ઉત્પત્તિ હોતી હૈ, કિસી સે ઉત્પન્ન નહીં હોતા, કિસી સે નાશ કો નહીં, નાશ ને નથી પામતો, કોઈ મારો નાશ કરી શકવામાં સમર્થ નથી, કોઈ મને ઉત્પન્ન કરી શકવામાં સમર્થ નથી. બોલો, આવી એક મારામાં વિશેષતા છે જેનું નામ અસ્તિત્વ ગુણ છે. આચાર્ય કે છે, એક અસ્તિત્વ ગુણને સમજશે ને તારા જે અંદરના ભય ચાલે છે, મરણનો ભય, હું મરી જઈશ તો, મને કઈ થઈ જશે તો, મને કોરોના થઈ જશે તો, તને થઈ જશે? વિચાર તો કર થોડો કે કોરોના નામનો રોગ શું છે, કોરોના શું છે? એ તો એક જીવ છે ને, અને શરીર છે એ એક બીજો પદાર્થ છે, અને કર્મ છે એ ત્રીજો પદાર્થ છે, અને તું આત્મા છે એ ચોથો પદાર્થ. તું આત્મા, કોરોના નામનો જીવ, શરીર નામનો અજીવ પદાર્થ, અને અસાતા વેદનીય નામનો કર્મ. કનેક્ટ કરો આચાર્ય, અસાતા વેદનીય કર્મ, શરીર આ સંયોગમાં શરીર છે, અસાતા વેદનીય કર્મ અંદરમાં પડ્યો છે સમજો, કોરોના નામનો જીવ છે, અને તું આ બધાથી ભિન્ન આત્મા છે. હવે આને છૂટું પાડો, કનેક્ટ કરો, છૂટું પાડો, સમજો કે શરીરમાં કોઈ રોગ આવવાનો હોય, એટલે શરીરનું પરિવર્તન થવાનું હોય, શરીરમાં રોગ આવવાનો હોય, સરળ સમજીએ આપણે, એમાં કોમ્પ્લિકેશન નથી કરતા, શરીરમાં રોગ આવવાનો હોય કોરોના નામનો, પોઈન્ટ સમજાય છે? કેન્સર, હાર્ટ એટેક, જે પણ, તો સમજો અસાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્તે તારો અસાતાનો ઉદય હશે, શરીરનું અહીંયા રોગ રૂપે પ્રણમન થવાનું હશે, તો બહારમાં કોઈ કોરોના નામનો જીવ કે કોઈ બીજું પરપદાર્થ પોઈન્ટ સમજાય છે એ નિમિત્ત બનશે. હવે ગુરુદેવશ્રીને પૂછો તો કેટલી બધી સ્વતંત્રતા આપણને શીખડાવે છે કે જીવ કોરોનાનો અલગ છે, અસાતાનો ઉદય સ્વતંત્ર છે, શરીરનું પ્રણમન સ્વતંત્ર છે. એ કોરોના શરીરને નથી અડતો, અસાતાનો ઉદય શરીરને નથી અડતો, આ બધાથી ભિન્ન આત્માને તો આ કાંઈ નથી અડતું. કોઈ રોગ આત્માનો નાશ કરી શકવામાં સમર્થ નથી, કોઈ પદાર્થનો નાશ નથી થતો. આત્મા શું? પરમાણુ કાલાણુ કોઈનો નાશ નથી થતો. બોલો, તમને સ્વતંત્રતા સમજાય છે? જે ડર લાગે છે ને, હવે ભય કેમ લાગે છે? થઈ જશે તો, થઈ જશે તો, થઈ જશે તો, થઈ જશે તો કેમ? કારણ કે તું પહેલા તો જ્ઞાન કરતો નથી કે શરીર અને આત્મા અલગ છે, અને એ રોગ અલગ છે, અને એ કર્મ અલગ છે, એ જીવ અલગ છે, અને એમાં તારા રોગમાં નિમિત્ત બને છે. તને તો ખરેખર રોગ થતો નથી. આવી સ્વતંત્રતા સમજતા તને અંદરથી નિશંક આવ્યા વગર રહેશે નહીં. બહુ મસ્તીનો માર્ગ છે, આનંદનો માર્ગ છે, સમજણનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે, સમાધાનનો માર્ગ છે, સ્વતંત્રતાને સમજવાનો માર્ગ છે, નિશંક થવાનો માર્ગ છે, નિર્ભય થવાનો માર્ગ છે, આનંદ અને પ્રસન્નતાપૂર્વક જીવન વ્યતીત કરવાનો માર્ગ છે. જે જીવન ગુરુદેવ જીવી જાણ્યા, કૃપાળુદેવ જીવી જાણ્યા, જે જીવન ટોડલમાજી સાહેબ, કુનકુન આચાર્ય આદિ સંતો, જ્ઞાનીઓ, વિદ્વાનો, ધર્માત્મા, સતીઓ જીવી જાણ્યા, એ માર્ગ આખો છે. સ્વતંત્રતા સમજાય તમને? નિશ્ચિંત થઈ જાઓ, નિશ્ચિંત થઈ જાઓ, તમને કોઈ દિવસ કોરોના નથી થવાનું. આચાર્ય દેવ કહે છે તને કોઈ દિવસ કોરોના નહીં થઈ જાઓ. થશે તો શરીરને થશે, બદલાશે તો શરીર, છૂટી જશે શરીર. જે તારું નથી, જે તારી સત્તામાં નથી, જે તારા અસ્તિત્વમાં નથી, એ વસ્તુ તો છૂટી છે અને ટાઈમ આવતા છૂટવાની છે. ગેરંટેડ છે કે છૂટવાની છે, અને અનંત ગુણ એવા છે કે ગેરંટેડ છે કે છૂટવાના નથી. જા તારી વસ્તુ, તારી પરિપૂર્ણતા, તારો જ્ઞાન ગુણ, તારી શાંતિ, તારી ભરચક ભરેલી વિતરાગતા, કેવળ જ્ઞાન શક્તિ, જે અંદરમાં તારો વૈભવ છે, તું પોતે આત્મા નામનો પદાર્થ છે, તારામાં અસ્તિત્વ નામની વિશેષતા ગુણ છે કે જેના કારણે તારો નાશ નથી થવાનો અને તારી ઉત્પત્તિ નથી. નાશ એટલે નથી થવાનો કારણ કે તારી ઉત્પત્તિ નથી થઈ, તારી ઉત્પત્તિ નથી થઈ એટલે તારો નાશ નથી. જા મરણનો ભય ગયો, આ લોક ભય ગયો, પરલોક ભય ગયો, વેદના ભય ગયો, અકસ્માત ભય ગયો, અભુક્તિ ભય ગયો, અરક્ષાનો ભય ગયો, સાથે સાત પ્રકારના ભય ગયા અસ્તિત્વ નામના ગુણને સમજવાથી. બહુ ફાસ્ટ બોલી ગઈ સાત ભયના નામ, સાંભળો ધ્યાનથી. આ લોક ભય અસ્તિત્વ ગુણને સમજવાથી, પરિભાષા થઈ ગઈ અસ્તિત્વ, તારું અસ્તિત્વ ત્રિકાળ છે, અનાદિથી તું છે, તું અનાદિથી આત્મા છે, આત્મા હતો, આત્મા છે, આત્મા રહેવાનો છે, જીવ હતો, જીવ છે, જીવ રહેવાનો છે. તું માને કે ન માને, તું માને કે ન માને, તારામાં શું કમી આવવાની છે? દુઃખી રહેશે નહીં માને તો, સુખી થઈ જશે માનશે તો. માનો, આજથી માનો, હું આત્મા, હું અજર અમર તત્વ. કોઈ પદાર્થનો નાશ નથી થવાનો, કોઈ પદાર્થની ઉત્પત્તિ નથી કરવાની. કેમ લખ્યું તો હોય છે મેન્યુફેક્ચર્ડ ઇન ચાઇના, મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા, પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા, પ્રોડક્ટ ઓફ ચાઇના, પ્રોડક્ટ ઓફ યુએસ. તો મેન્યુફેક્ચર તો કરે છે ને, મેન્યુફેક્ચરિંગ કંપની શું કરે છે? મેન્યુફેક્ચર તો કરે, આ રૂમાલ મેન્યુફેક્ચર કર્યો, જે પણ છે, ફોન છે કે જે પણ છે, મેન્યુફેક્ચર થાય છે ને, બને છે ને, બને છે ને, બનતું નથી, એસેમ્બલ થાય છે. જે જે છે, જે અસ્તિત્વ રૂપે પૂતગલ છે, એની ખાલી એસેમ્બલી થાય છે. પ્લાસ્ટિક ક્યાંયથી લાવશે, આ ક્યાંયથી લાવશે, આ ક્યાંયથી લાવશે, આ ક્યાંયથી લાવશે, આ ક્યાંયથી લાવશે, અને એ શું થાય છે? એસેમ્બલી થાય છે. કોઈએ બનાવ્યું નથી, કોઈને કોઈ દ્રવ્ય ને બનાવતું નથી, સમજાય છે? કોઈ દ્રવ્યને બનાવતું નથી, કોઈ નષ્ટ નથી કરી શકતું. પછી કઈ વાત, મરણનો ભય વયો ગયો, હું મરી જઈશ, હું ખતમ થઈ જઈશ, કોણ મરી જશે, કોણ ખતમ થઈ જશે? કોઈ દ્રવ્યનો નાશ નથી થતો. તો આનાથી સાત પ્રકારના જે ભય છે, અસ્તિત્વ ગુણ સમજવાનું છે. સાત પ્રકારના જે ભય છે, સાત પ્રકારના જે ભય છે, એ સાત પ્રકારના ભયનો નાશ થાય છે. ખાલી નામ લખો, આ લોકનો ભય, આ લોકમાં મારું શું થશે, પછી મારું શું થશે, કોઈ રોગ આવી જશે તો મારું શું થશે, બુઢાપો આવી જશે તો મારું શું થશે, કોઈ ધ્યાન નહીં રાખે તો મારું શું થશે, મારો નાશ થઈ જશે, હું ખતમ થઈ જઈશ, હું બરબાદ થઈ જઈશ. અરે તારું કાંઈ નથી થવાનું, તારા અસ્તિત્વનો નાશ નથી થવાનો. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સાંભળજો ધ્યાનથી. તું અનાદિથી છે ને તું અનંતકાળ રહેવાનો છે. હવે અનંતકાળથી તો તું છે, એટલે અનાદિનો કાળ તો પૂરો થઈ ગયો, આ પ્રેઝન્ટ પોઈન્ટમાં તું ઉભો છે. હવે અહીંયા કહે છે કે તું અનંતકાળ રહેવાનો છે. હવે સાંભળજો, થોડો વિચાર કરજો આના ઉપર, પછી પૂરું કરું છું, સમય પણ થઈ જશે આપણો. તું અનંતકાળ રહેવાનો છે. તો હવે પ્રશ્ન આચાર્ય દેવ કહે છે કે તું અનંતકાળ રહેવાનો છે, એ તો વાત પાકી છે. એટલે કોઈ એમ કે બહુ દુખાવ્યા, બહુ દુખાવ્યા, એટલે આ બધા દુઃખથી મુક્ત થવા માટે સુસાઇડ કરી નાખો, આત્મહત્યા કરી નાખો, મરી જાઓ. અરે તું મરી નથી શકવાનો, તું આ ભવથી છૂટી જશે, આ સંયોગથી છૂટી જશે. આત્મહત્યા કરી નાખશે, છૂટી જશે સંયોગથી, પરંતુ બીજી ગતિ, બીજા દુઃખ, બીજા ઉદય, બીજા શરીર, બીજા કર્મ ઉભા છે, કારણ કે તારો નાશ નથી. હવે પોઈન્ટ સાંભળજો, લાસ્ટ પોઈન્ટ કહું, પૂરું કરું છું. લાસ્ટ પોઈન્ટ શું કેવો છે કે આ પોઈન્ટથી તારે હવે અનંતકાળ રહેવાનું છે. તો આચાર્ય દેવ આપણને પ્રશ્ન પૂછે છે કે તારે રહેવાનું છે એ વાત તો પાકી છે, તારું અસ્તિત્વ છે એ વાત તો પાકી છે, તારો નાશ નથી થવાનો એ વાત તો પાકી છે, તારામાં એક અસ્તિત્વ નામનો ગુણ છે જેના કારણે તારો નાશ નથી થવાનો એ વાત પાકી છે. તો હવે પ્રશ્ન છે કે તારે કેવી રીતે રહેવું છે, તારે કઈ દશામાં રહેવું છે, તારે ક્યાં રહેવું છે, તારે કેવી રીતે રહેવું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે અનાદિકાળથી કરતો આવ્યો છે એ જ કરતા આવું છે અનંતકાળ સુધી, હવે પાછું એ જ કર્યા કરવું છે. જે ભવ ભ્રમણ, જે ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ભવ ભ્રમણ, જે પંચ પરાવર્તન, નરક, નિકો, તિર્યંશ, કાગડો, કૂતરો, બિલાડો, હાથી, ઘોડા, બસ એ બધી પર્યાયો ધારણ કરીને તારે અનંતકાળ હજી વ્યતીત કરવા છે, કે પછી તારે અનંતકાળ તારે સુખમય દશામાં વ્યતીત કરવા છે? તારે કઈ દશામાં અનંતકાળ વ્યતીત કરવા છે એનો નિર્ણય તારે કરવો પડશે. ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ ટુ અસ ઇન ધીસ વર્લ્ડ. વોટ આર વી ડુઈંગ, વોટ આર વી, આપણે કહીએ ને કે આર વી મેકિંગ ધ મોસ્ટ ઓફ ઇટ, એટલે કે આપણે એનો સદુપયોગ કરીએ છીએ કે નહીં, આપણને જે મળ્યું છે આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ છીએ કે નહીં, આપણી સમજણ સાચી થાય છે કે નહીં, આપણી દ્રઢતા વધે છે કે નહીં, આપણી ભેદજ્ઞાનની સામર્થ અને શક્તિ વધે છે કે નહીં, આપણને આ બધા પર પદાર્થથી ભિન્ન હું એક આત્મતત્વ છું એવું લાગે છે કે નહીં, આ શરીરની પાછળ દિવસ રાત આપણે વેસ્ટ કરીએ છીએ, આપણો ઉપયોગ, આપણો સમય એ વ્યર્થ છે એટલીસ્ટ એવું લાગે તો ખરું પહેલા, કે આ શરીર આદિની પાછળ જે ઉપયોગ જાય છે, પર પદાર્થની પાછળ જે ઉપયોગ જાય છે, જે સમય જાય છે, જે ઉપયોગની બરબાદી થાય છે, એ વ્યર્થ છે. એના સંભાળમાં, એના કરતા ભાવમાં, આમ કરી દઉં તો આમ કરી દઉં તો આમ થશે ને આમ કરી દઉં તો આમ થશે. અરે જેનું તારામાં અસ્તિત્વ જ નથી, જેનો તારામાં સદભાવ જ નથી, જે રૂપિયા પૈસા, જે કર્મના ઉદય, જે શરીર, જે ઇન્દ્રિય, જે ઘર, કુટુંબ, પરિવાર, જે તારામાં છે જ નહીં. આચાર્ય દેવ અને ગુરુદેવ તો અહીંયાથી જ ઉપાડ કરાવે છે. કોણ કરે, કેવી રીતના કરે, શું કરે, શું કરી શકવામાં સમર્થ છે? અરે તું સ્વતંત્રતા સમજ, તું તારું અસ્તિત્વ સમજ, તું તારી મર્યાદા સમજ, તું પ્રત્યેક દ્રવ્યની મર્યાદા સમજ, તું પ્રત્યેક દ્રવ્યની પરિપૂર્ણતા સમજ, તું પ્રત્યેક દ્રવ્યની નિરપેક્ષતા સમજ, તું પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય કરવામાં સક્ષમ છે એ વાત સમજ, તું એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે અત્યંત ભાવ અને વજ્રની દિવાલ છે એ વાત સમજ. ભલે હજાર વાર આ વાત તમે સાંભળી હશે, હજીન હજાર વાર આ વાત સાંભળજો, કારણ કે સાંભળતા સાંભળતા વિચાર આવશે, વિચાર ચાલશે, ચિંતન ચાલશે, એનાલાઇઝેશન ચાલશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન ચાલશે, ભિન્નતાનો અનુભવ થશે, ત્યારે જીવને ક્યાંક જઈને મોહના જે મૂળિયા છે એ હલશે અને ક્યાંક જઈને એને એના અસ્તિત્વનું ભાન થશે કે મારું અસ્તિત્વ મારામાં છે, પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ પ્રત્યેક દ્રવ્યમાં છે, કોઈનું અસ્તિત્વ કોઈ મટાડી શકતું નથી, એટલે આને ખતમ કરી દઉં અને મારી દઉં અને બચાવી દઉં અને આમ કરી દઉં અને આમ કરી દઉં, એવા પ્રકારનો જે ભાવ છે એ વ્યર્થ છે, મિથ્યા છે, ખોટો છે, કારણ કે કોઈના અસ્તિત્વને કોઈ મટાડી શકતું નથી. શું ગજબનો આ અસ્તિત્વ ગુણ છે. આવી રીતના આપણે આગળના ગુણોની પણ ચર્ચા કરશું. હમણાંનો આપણો સમય પૂરો થયો છે. આજે આપણે થોડીક ચર્ચા અસ્તિત્વ ગુણની કરી, હજી થોડી બાકી છે એની ચર્ચા કરીને આગળ વધશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માતક વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ. બોલાને કામે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો જય. અમક્તોના અનંતકારી કાન ગુરુદેવનો જય. ધન્યવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બતાને હું.